એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગુજરાતી ઓડિયો બુક્સ.
એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત ગુજરાતી પ્રવાસ સાહિત્ય સંપદામાં રસિક ઝવેરી દ્વારા 1969માં લિખિત અલગારી રખડપટ્ટી વિશેષ અનુભવો, તે વિશેની આજે હું વાત કરવા માગું છું. તેમાં વિશેષ અનુભવોમાં લંડનના મુખ્ય માર્ગો અને લંડનની ખરીદી, તે વિશેના તેમના અનુભવો વિશે હું કવરેશ વછરાજાની આપને પઠન કરી રજૂઆત કરું છું. એક મહિનો પગપાળા રખડપટ્ટીમાં કાઢ્યો તે દરમિયાન તો હું લંડનના મુખ્ય માર્ગોથી ઠીક ઠીક પાવરધો થઈ ગયો. ઘણીવાર આનંદ સાથે સવારે કારમાં જવાના બદલે બપોરે 12 વાગ્યે ઘરે લંચ પતાવી નિરાંતે નીકળું. ટ્યુબ, અંડરગ્રાઉન્ડ રેલવેમાં લંડન જાઉં, નોર્ધન લાઇનમાં હાઈ બાર નેટ આખરી સ્ટેશન, ગાડી ત્યાંથી જ ઉપડે એટલે બેસવાની જગ્યા આરામથી મળી જાય. પણ જો સવારે 9:30 પહેલાં કે સાંજે 4-6ની વચ્ચે મુસાફરી કરો તો ગીર્દીનો પાર નહીં. આપણી લોકલ ગાડીઓ જેવી જ ભીડ અને ભીસામ ભીસ, અને ટ્રેનમાં એ એક જ ક્લાસ. ત્યાં સામાન્ય રીતે બેઠેલો પુરુષ ઊભો થઈને પોતાની જગ્યા સ્ત્રીઓ માટે ખાલી કરી આપતો નથી, અને હકડેઠઠ ગીર્દીમાં કોઈ સ્ત્રી દાક્ષણ્ય દેખાડતું નથી. પશ્ચિમના દેશો વિશેનો આ આપણો એક પ્રચલિત ભ્રમ છે. વહેલી સવારે ઓફિસ જતા કે સાંજે પાછા વળતા રશ અવરમાં તમે ધક્કા મૂકી કરીને જ ડબ્બામાં પ્રવેશી શકો યા તમારી જાતને બહાર ફેંકી શકો. હા, ત્યાં એક વાત છે, આખી ટ્રેનના બધા ડબ્બા આપોઆપ ઓટોમેટિકલી બંધ થાય પછી જ ગાડી ચાલી શકે એવી વીજળી કરામત. એટલે અહીંની જેમ ફૂટબોર્ડ પર લટકતા મુસાફરીની ખતરનાક સહેલ કરવાનું શક્ય નથી. સ્મોકિંગ કમ્પાર્ટમેન્ટમાં સિગરેટના ઠૂંઠા, માચિસના ખાલી ખોખા, ચોકલેટના રેપર, છાપા વગેરે ઠેર ઠેર વેરાયેલા પડ્યા હોય, પણ જેવો લંડનનો પોલીસ એવી જ લંડનની ટ્યુબ ગાડી બેનમૂન છે. ત્યાં જો તમે ઠેર ઠેર ટાંગેલા પાટિયા પરના લખાણો બરાબર વાંચી અને અનુસરો તો કદી ભૂલા ન પડો, ન પડી શકો, એટલી બધી ચોકસાઈની વ્યવસ્થા છે. અને વગર ટિકિટે મુસાફરી ન કરી શકો એવી અંકુશવાળી ટિકિટ તપાસની પદ્ધતિ છે. લંડન નભે છે મુખ્યત્વે ટુરિસ્ટો પર, અને ટુરિસ્ટો એટલે અજાણ્યા લોકો. રાહબરો માટે માથાનો દુખાવો, છતાં રેલવેનો સ્ટાફ ખૂબ વિનયી, સહનશીલ અને ચાલાક, ધીરજથી તમારી મુશ્કેલીઓ સાંભળે, સમજે અને એનો તોળ લાવી આપે. તમે પુરુષ હો તો લંડનમાં કોઈ બાઈ તમને ડાર્લિંગ કહે એથી ફૂલાઈ ન જતા, સ્ત્રી હો અને કોઈ તમને ડાર્લિંગ કહે તો છેડાઈ ન પડતા, અને તમારી ઈચ્છા કોઈને ડાર્લિંગ કહેવાની થાય તો સંકોચ ન રાખતા બેધડક કહેજો. હું બારનેટના ઘરેથી યા લંડનમાં બસમાં જાઉં ત્યારે બસના સ્ત્રી યા પુરુષ કંડક્ટરો ટિકિટ આપી હંમેશા કહે ઠાલુ. ભાનુને પૂછ્યું, આ ઠાલુ શું છે? તો કહે, ઠાલુ નહીં પણ ઠાલુ. ઠા એટલે થેન્ક યુ અને લુ એટલે લવ, નું ટૂંકું ટચ એટલે ઠાલુ. વાત વાતમાં થેન્ક યુ તો આપણે સૌને આપણા કટ્ટા વેરીને કહેવું જ પડે. મુંબઈ આવ્યા પછી આ ટેવ થોડો વખત ચાલુ રહેલી. બસમાં બેસું ત્યારે કંડક્ટર પાસે ટિકિટ માગતા પ્લીઝ, અને એ ટિકિટ આપે ત્યારે થેન્ક યુ કહેતો. એકવાર એક ભલો કંડક્ટર બિચારો મૂંઝાઈને મને કહે, નો સર, નો નો. એની મતલબ તો ડોન્ટ મેન્શન કે એવું જ કંઈક કહેવાની હતી. એ પછી મારી એ ટેવ છૂટી ગઈ છે. લંડનમાં સેલ્ફ સર્વિસની સંખ્યાબંધ કેન્ટીનો છે. એક ટ્રેમાં છરી, ચમચા, કાંટા, પ્લેટ વગેરે તમારે જાતે લઈ લેવાનું, અને પછી જુદા જુદા કાઉન્ટરો પરથી ખાવાની મનપસંદ ચીજો, ચા, કોફી વગેરે માગી લેવાનું. ઘણા મોટા ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં ગ્રાહકોની સગવડ માટે આવી કેન્ટીનો હોય છે. પહેલીવાર હું વુલવર્થમાં પ્રખ્યાત સ્ટોરની કેન્ટીનમાં ગયો અને ટ્રે ભરીને સીધો ટેબલ પર બેસી ગયો. અડધું ખાધા પછી મેં જોયું તો સૌ ટ્રે ભરીને પૈસા આપવાના કાઉન્ટર પર પૈસા ચૂકવીને પછી જ ટેબલ પર ખાવા બેસતા હતા. મને ખૂબ ભોઠપ લાગી. ખાવાનું જેમ તેમ પૂરું કરી હું પૈસા ચૂકવવાના કેશ કાઉન્ટર પર ગયો. કેશ પર બેઠેલી બાઈ મને કહે, કેન આઈ હેલ્પ યુ સર? મેં કહ્યું, યસ પ્લીઝ. મને અહીંની રીતરસમની સમજ નહીં એટલે મેં તો પૈસા ચૂકવ્યા વિના જ ખાઈ લીધું. મને એમ કે ખાધા પછી ટેબલ પર કોઈ બિલ આવશે, મારી મોટી ભૂલ થઈ, હવે શું થાય? પેલી કહી, કંઈ ફિકર નહીં, હવે ચૂકવો. મેં કહ્યું, કેટલા પૈસા થયા એની મને કેમ ખબર પડે? તું મારી સાથે ચાલ, મેં શું શું ખાધું એ તને બતાવું. એણે મારી સાથે દરેક કાઉન્ટર પર આવી હિસાબ કરી પૈસા લીધા. ઉપરથી કહે, થેન્ક યુ ડાર્લિંગ. નવા નવા સ્ટોરમાં ફરી પૈસાની સગવડ પ્રમાણે હું નાની નાની ખરીદી કરતો હતો. ખાસ તો નાના અજોય માટે રમકડા ને એવું લેતો. સ્ટર્લિંગની સગવડ ખૂબ મર્યાદિત. ભાનુ આનંદની કમાણી પણ એ વખતે ખૂબ મોટી નહીં. એમનો બટુકડો સંસાર મોજથી નભે એટલી સાધારણ. વર્ષે દિવસે 200-400 પાઉન્ડ બચે તે જુદા જુદા દેશ જોવામાં ખર્ચી નાખે. હું પહોંચ્યો એ પહેલાં જ સ્કેન્ડેનેવિયા ફરી આવેલા. એક દિવસ અચાનક જ ભાનુને એ જ્યાં કામ કરતી હતી એ કંપની તરફથી 100 પાઉન્ડનું બોનસ મળ્યું. 100-એ 100 પાઉન્ડનો ચેક મારા હાથમાં મૂકીને એ કહે, ભાઈ આ પૈસા અણધારિયા આવ્યા છે, જાણે તમારા માટે જ આવ્યા હોય એમ. તમને મન ફાવે એમ એ રકમ વાપરજો, સંકોચ ન રાખશો. ઘર ઉપયોગી સારી ચીજો અહીં પુષ્કળ મળે છે, ફરતા ફરતા ખરીદી પતાવતા રહેજો. પછી જવાના ટાઈમે ઉતાવળમાં મનપસંદ ખરીદી સ્વસ્થતાથી નહીં થાય. આમ એકાએક સ્ટર્લિંગની છૂટ થઈ એટલે મારું મન કંઈક હળવું થયું. કુટુંબના નાના મોટા સૌ માટે શું શું લેવું એની યાદી અમે બનાવવા માંડી. ખરીદી જેવું આનંદદાયક કામ ખાસ કરીને લંડન જેવા શહેરમાં બીજું એકેય નથી. પછી તો રીતસરની ખરીદી મેં શરૂ કરી દીધી. મારે બ્રેસિયર્સ ખરીદવા હતા. ભાનુ કહે, ભાઈ તમે પીટર રોબિન્સનના સ્ટોરમાં જજો, સ્ત્રીઓ માટેની ચીજોની એ ખાસ દુકાન છે, ત્યાં ઉમદા વસ્તુઓ મળશે. હું ઉપડ્યો પીટર રોબિન્સનમાં. આખા સ્ટોરમાં હું જ એક બાવળના ઠૂઠા જેવો પુરુષ, બાકી બધી સ્ત્રીઓ જ હતી. કાઉન્ટર પર આધેડ વયની એક ખુશમિજાજ બાઈ ઊભી હતી. મને પૂછે, કેન આઈ હેલ્પ યુ ડાર્લિંગ? મેં કહ્યું, થેન્ક યુ વેરી મચ ઇન્ડીડ, મારે બ્રેસિયર્સ લેવા છે. એ હસીને કહે, આઈ હોપ યુ નો ધ કરેક્ટ સાઇઝ. મેં એને વિગત સમજાવી. પેલીએ તો કાઉન્ટર પર ઢગલો કરી દીધો. પછી પૂછ્યું, વોટ સ્ટાઇલ વુડ યુ લાઇક ઇટ ટુ બી, મતલબ કે કેવી ફેશનમાં જોઈએ છે? એ કહે, વુડ યુ લાઇક ટુ હેવ અ ડેમોન્સ્ટ્રેશન? પહેર્યા પછી કેવા લાગશે એ તમારે જોવું છે. હું તો ખરેખર ગભરાયો. મને થયું, આ બાઈ શું કરશે, પહેરીને બતાવશે? હજી તો મેં કિંમત પણ પૂછી નહોતી. મને મજાક કરવાનું મન થયું. પૂછ્યું, ડુ વી હેવ ધ પ્લેઝર ઓફ અ ડેમોન્સ્ટ્રેશન ઓલ્સો? મોં મલકાવીને એ કહે, નો ડાર્લિંગ, નોટ ધ વે યુ મીન ઇટ. પછી ટપોટપ 3-4 પૂતળા કાઉન્ટર પર ગોઠવી એના પર બ્રેસિયર્સ ભરાવીને એણે મારી સામે જોયું. મેં કહ્યું, કેવી ફેશન સારી ગણાય એ તું જ પસંદ કરી આપ, પણ કિંમત શું છે? એ કહે, મેં બતાવ્યા એ સારામાં સારા છે, કિંમત 4 પાઉન્ડ. મેં કહ્યું, એટલા મોંઘા ના પરવડે મને, મારી ગુંજાયશ 1 પાઉન્ડ સુધીની છે. એણે એ પ્રમાણેનો માલ કાઢ્યો અને ખરીદી તો પતી. મારે મારી દીકરી કિન્નરી માટે એક કોટ ખરીદવો હતો. ત્યાં હેંગર પર લટકતો એક કોટ મને ગમ્યો. કિંમત વધુ નહોતી, મૂંઝવણ એટલી હતી કે એ કોટ કિન્નરીને બરાબર આવી રહેશે કે નહીં. દુકાનમાં એક ગ્રાહક છોકરી ખરીદી કરી રહી હતી, બરાબર કિન્નરી જેવડી જ લાગે. મેં પેલી બાઈને કહ્યું, પ્લીઝ તમે પેલી છોકરીને અહીં બોલાવીને આ કોટ પહેરી જોવા કહેશો, મારી દીકરી એવડી જ છે. એ કહે, એ તો મોટા લોર્ડની દીકરી છે, અમારું સારામાં સારું ઘરાક છે, મારાથી એને એમ ન બોલાવાય, તમે કહી જુઓ. મેં એ છોકરી પાસે જઈને કહ્યું, એક્સક્યુઝ મી ડાર્લિંગ, વિલ યુ પ્લીઝ હેલ્પ મી, મારી દીકરી માટે એક કોટ લેવો છે, એને ફિટ ના થાય તો મારી મહેનત એળે જાય, તું કોટ પહેરીને બતાવે તો મને ખરી સમજ પડે, એ તારા જેવડી છે. એ હસીને કહે, ઓ શ્યોર, એમાં શું મોટી વાત છે, ચાલો. મેં પસંદ કરેલો કોટ તો મોટો નીકળ્યો, પણ પોતાને માટે જ ખરીદી કરતી હોય એમ એણે તો જુદી જુદી ફેશનના કોટ કાઢીને માંડ્યા પહેરવા. બીજી એ 2-3 સેલ્સ ગર્લ આવીને એની તૈનાતમાં હાજર થઈ ગઈ. મને પૂછે, શું કરે છે તમારી દીકરી? મેં કહ્યું, ભણે છે, કોલેજમાં છે. બધા કોટમાંથી એક પસંદ કરી કહે, આ કોટ સરસ છે, પ્યોર આયરિશ લિનન છે, ઇન્ડિયામાં પહેરવા કામ લાગે એવો લાઇટ છે. કિંમતનું લેબલ જોયું તો 25 ગિની. મેં કહ્યું, આટલો મોંઘો કોટ મને ના પરવડે. એ કહે, મોંઘો ક્યાં છે, ફક્ત 25 જ ગિની તો છે. એને મેં સમજાવ્યું કે આટલા સ્ટર્લિંગ એક કોટ ખરીદવાને મારી પાસે ફાજલ નથી. એ કંઈ જુદું જ સમજી. કહે, કંઈ ફિકર નહીં, મારી પાસે છે, હું તમને આપું. મેં કહ્યું, પણ તને પાછા આપવાની મારી પાસે સગવડ જોઈએ ને. એ કહે, ના આપશો પાછા, જસ્ટ ફોરગેટ અબાઉટ ઇટ. મારે કંઈ અહીં પૈસા નથી આપવા પડતા, મારું તો અહીં ખાતું ચાલે છે અને બિલ મારા ફાધર ચૂકવશે. મારા તરફથી તમારી દીકરીને પ્રેઝન્ટ સમજજો. આ તો પેલા રાજા જેવી વાત થઈ. કોઈ કહે પ્રજા ભૂખે મરે છે, ખાવા ધાન નથી. રાજા કહે તો પછી લોકો ખાજા કેમ ખાતા નથી. છેવટે હું એને માંડ સમજાવી શક્યો કે એવું ના થાય. દુકાનમાં મેં માપ વગેરે લખાવ્યું અને બીજી કોઈ વાર આવી મને પરવડે એવો કોટ લઈ જઈશ એવો ગોટો વાળ્યો. દુકાનમાંથી મારી સાથે બહાર નીકળતા એ કહે, ચાલો આપણે આઈસ્ક્રીમ ખાઈએ. અમે સરસ કાફેમાં ગયા, આઈસ્ક્રીમ મંગાવ્યો, ખાધો. મેં પૈસા આપવા પાકીટ કાઢ્યું. એ કહે, ના ચાલે, તમારાથી પૈસા ન અપાય, તમે મારા મહેમાન છો. મેં કહ્યું, હું તારાથી મોટો. અમારા દેશમાં મોટા સાથે હોય ત્યારે દીકરીઓ બિલ ચૂકવે એવો રિવાજ નથી. એ નિખાલસ ભાવે ખડખડાટ હસી પડી. કહે, દેન લેટ અસ હેવ વન મોર આઈસ્ક્રીમ. આપણે બીજી એક પ્લેટ મંગાવીએ. એકના પૈસા તમે આપો, એકના મને આપવા દો પ્લીઝ. એટલે સાટું વળી રહે, આપણા બેઉની વાત રહે. એની એવી મીઠી વાતનો ઇનકાર કરવાની મારી હિંમત ન ચાલી અને અમે બીજી પ્લેટ આઈસ્ક્રીમ મંગાવ્યો. એક સાવ અજાણી છોકરી જિંદગીમાં આમ વાહલપ વરસાવીને વહી ગઈ. મારે માટે વેલ્વેટ કોડનો એક કોટ ખરીદવો હતો. શોપિંગ સેન્ટરોમાં રખડતા એવા કોટ દુકાનોની કાચબારીઓમાં જોતો રહું પણ સ્ટાઇલ અને કિંમતનો મેળ જામે નહીં. એક જ જાતના અને ફેશનના કોટ જુદા જુદા સ્ટોરમાં, કિંમત પણ હેરફેર. એક સારા સ્ટોરમાં કોટ જોયો, ગમ્યો, પહેરી જોયો, ફિટ આવ્યો. ભાનુ મારી સાથે હતી. મેં એને કહ્યું, કોટ તો લેવો જ છે પણ પહેલાં થોડો ભાવતાલ કરી લઈએ. એ તો ગભરાઈને કહે, ઓહ ભાઈ, ઇટ ઇઝ સિમ્પલી નોટ ડન હિયર. અહીં ભાવતાલ કદી ન થાય. મેં કહ્યું, તને ઓછપ લાગતી હોય તો તું જરા દૂર ઊભી રહે, મારે ખાતરી કરવી છે. મેં કાઉન્ટર પરની બાઈને કહ્યું, આ કોટ મને પસંદ છે પણ કોટ ખરીદવાનું મારું બજેટ 4 પાઉન્ડનું છે અને તમારી કિંમત 5 પાઉન્ડની છે. તમને તકલીફ આપી માટે માફી ચાહું છું. મને થોભવાનું કહી એ ગઈ મેનેજર પાસે. પાછી આવી હસીને કહે, સર, યુ કેન ટેક ઇટ ફોર યોર બજેટ પ્રાઇસ. લઈ જાઓ 4 પાઉન્ડમાં. એમ મારો 1 પાઉન્ડ બચ્યો અને અહીં ભાવતાલ ન થાય તેનો ભ્રમ ભાંગ્યો. પછી તો ઘણે ઠેકાણે રગજગ કરીને ચીજો લીધી. લંડનમાં ભાવતાલ ન થાય એવું કંઈ જ નથી. પરવડે ત્યાં સુધી ગ્રાહકોનું મન સાચવવાનું વેપારી માણસ બધે જ સરખું. હા, ત્યાં સંખ્યાબંધ દુકાનો એવી છે જ્યાં ભાવતાલ કરવાની કલ્પનાસુદ્ધા આપણે ન કરી શકીએ. પણ એમ તો અહીં મારા દેશમાં એ સેંકડો દુકાનો એવી છે જ્યાં એક જ દામથી ચીજો વેચાય છે. વિલાયતના લોકો અથડા છે. વિધિસરની ઓળખાણ ના થઈ હોય તો વાત તો ન કરે પણ તમારી સાથે ડોકુએ ન ધૂણાવે એવી વાતો પ્રચલિત છે. ત્યાંની પ્રજામાં બેશક આપણને અથડાપણું લાગે પણ એની ભીતરનું કારણ મને જુદું લાગ્યું છે. ત્યાંના લોકો ખૂબ કામઢાં છે. સમયને વેડફી દેવાનું ત્યાં કોઈને પોસાતું નથી. ફાલતુ વાતચીત માટે જાણે એમની પાસે સમય નથી. ખૂબ પ્રેમાળ પ્રજા છે. નવરાશની પળોમાં થાકેલા તનમનને આરામ આપવામાં અથવા તો બીજાની એવી આરામ પળોને ન છંછેડવામાં એ લોકો માને છે એવું મને લાગ્યું છે. ત્યાં તમે નવરા હો તો કોઈની ઓફિસમાં માત્ર ગપ્પા મારવા કે ખબર અંતર પૂછવા જઈ ન શકો. ભાનુ આનંદની કામકાજની જગ્યાએ બંને વખતના લંડનવાસ દરમિયાન આ રીતે હું કોઈવાર ગયો નથી. એ માટે ત્યાં ફક્ત એક જ વાક્ય છે, એવું થાય જ નહીં. ઇટ ઇઝ સિમ્પલી નોટ ડન. તમારે નવરા ન બેસવું હોય ને કામ કરવું હોય તો તમારું મનપસંદ કામ કદાચ તમને ન મળે, પણ કામ શોધનારને કામ જરૂર મળી રહે. હોટલમાં વેઇટર તરીકે, વાસણો સાફ કરવા માટે, સેલ્સ ગર્લ કે ટાઈપિસ્ટ તરીકે, એમ મહેનતના કામ સરળતાથી મળી જાય. મહેનતાણું પણ આવા કામો માટે અઠવાડિયે 8-10 પાઉન્ડ મળી રહે. આ પ્રકારના કામ કરવામાં કોઈ ત્યાં આપણા દેશની જેમ નાનપ માનતું નથી. શ્રમનું ગૌરવ કામ કરનાર અને કરાવનાર બંને સમજે છે. મને થયું કે કંઈક કામ શોધું, સમય પસાર થાય અને થોડું રોકડ નાડુએ મળે. એક એમ્પ્લોયમેન્ટ એજન્સીમાં ગયો. ત્યાં મેનેજરને સમજાવ્યું કે ઘેર બેઠા કરી શકું એવું કંઈક કામ શોધું છું. મારા વ્યક્તિત્વને માપીને એ કહે, લિફાફા પર સરનામું સારા અક્ષરે લખી શકશો? એ તો મારું મનગમતું કામ હતું. મેં હા કહી એટલે એણે કહ્યું, એક લિફાફા પર સરનામું લખી બતાવો. મારા ચોખ્ખા અક્ષર અને સારી સુઘડતા જોઈ એ કહે, તમારું કામ ચોક્કસ છે, અમે એક લિફાફા દીઠ એક પેન્સ આપીશું. મેં ગણતરી કરી કે 3-4 કલાકમાં 500 સરનામો તો આસાનીથી લખી શકાય, એટલે દિવસના 2 પાઉન્ડનું કામ સરળતાથી થઈ શકે. આનંદને વાત કરી, એ કહે, ભાઈ તમે અહીં હરફા ફરવા અને આરામ કરવા આવ્યા છો, કામ કરવા નહીં. ઉપરાંત કાયદા પ્રમાણે તમે અમારા મહેમાન તરીકે આવ્યા છો, એટલે કામ કરી પૈસા પેદા ના કરી શકો. આપણે એવી પંચાયતમાં પડવું નથી. આમ કામ કરવાની વાત બંધ રહી અને અલગારી રખડપટ્ટી એ જ મારો આશરો રહ્યો.